તારીખ 8-10-1989 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 232 અને 233 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62
પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, પર એટલે અન્ય અન્ય જીવ, એની ઈચ્છાને અનુસરવા વાળાને કોઈ શબ્દભેદ નથી. આમ શબ્દથી કેમ વાત કરી, આવા શબ્દથી કેમ વાત કરી, એ વાત નથી. જેણે એમ નક્કી કર્યું કે જગતના વ્યવહારમાં મારે પરેચ્છાનુચારી થઈ જવું, જેની જેની સાથે વ્યવહારનો પ્રસંગ છે એમાં પરેચ્છાનુચારી થઈ જવું છે, જેમ કહો એવી રીતે જે પોતાની ઈચ્છા બાહ્ય કાર્યની અંદર સંકેલી લેવા માટે છે એને પરેચ્છાનુચારી કહે છે. ખાસ કરીને કુટુંબ પરિવાર અને જ્યાં જ્યાં પોતાનો અધિકાર હોય, દુકાન ધંધો વેપાર કુટુંબ પરિવાર સગા સંબંધી મિત્રો, જ્યાં જ્યાં પોતાનો અધિકાર હોય એ અધિકાર છોડી દીધો, પરેચ્છાનુચારી થઈ ગયો, એને શબ્દભેદ નથી. આમથી વાત કરી તેમ તમે આમ કેમ બોલ્યા, આમ કેમ વાત કરી, આમ પરેચ્છાનુચારી થઈ જાય છે. શાસ્ત્ર ભાષામાં એને એમ કહે છે કે જેણે સ્વામિત્વ છોડ્યું, સમ્યક દ્રષ્ટિએ સ્વામિત્વ છોડી દીધું, તો સ્વામિત્વ છોડ્યું છે એટલે પોતાનો અધિકાર ક્યાંય રાખ્યો નથી. પછી વ્યવહારમાં વર્તે છે ને તો પરેચ્છાનો જારી થઈને વર્તે છે. પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, એ મથાળું બાંધ્યું છે. કેમ કે કેટલોક વ્યવહાર વિશે આની અંદર બોધ આપવો છે, એમને પત્ર લખ્યો છે ત્રિભુવનભાઈને, એટલે વિષયને અનુસાર મથાળું બાંધ્યું છે. અચ્છા, જરા ગજાનો વિષય છે, આમ આવો શબ્દ પ્રયોગ ઓછો થાય છે. પણ જે આત્મકાર્ય કરવા માટે એકદમ લગ્ની વાળા જીવો છે એને વ્યવહારમાં ઉપેક્ષાથી વર્તવું હોય તો કેમ કરવું? પછી વ્યવહારમાં વર્તવું તો પડે, છોડ્યું જાય નહીં તો કેમ વર્તવું કે પરેચ્છાનુચારી થઈ ગયું? એમ દુકાને જાય તો દુકાનનો ધણી હોય તો ધણી ન રહીએ પણ માણો તરફ થઈ જાય, માણો તરફ મુનિમ થઈ જાય. એવી રીતે કઠણ વાત છે, થોડી અધિકાર છોડવો એ જરા કઠણ વાત છે જીવને. પણ જેને પોતાને નુકસાન લાભ સમજાણું છે એ પોતાની રીત પકડે છે, કામ નહીં પોતાની રીતે કામ કરે, લોકોની રીતે કામ નહીં કરે. કેમ કે એથી ખરેખર તો લાભ નુકસાનને પોતે તો માન્યું નથી, પોતે તો લાભ નુકસાન છે એમ માન્યું નથી, તો પછી ક્યાં પ્રશ્ન રહ્યો? એનાથી મને લાભ છે કે એનાથી મને નુકસાન છે એ પ્રશ્ન. પકડ તો માણસને પોતાને લાભ નુકસાન થતું હોય ત્યાં થાય છે. સિદ્ધાંતની અંદર પોતાનો સિદ્ધાંત છોડી દે એ વાત નથી ના, તો એકાંત થઈ ગયો એ, અને એકાંત છે સિદ્ધાંતની અંદર અચલ રહે છે. સિદ્ધાંતની અંદર બે વર્ગનો વિષય ચાલશે, એટલે વિષયને અનુસરીને મથાળું. કાર્યની ઝાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાતાપ યુક્ત હોય છે. જે કાર્યની ઝાળ ઝાળ જે ફસાઈ ગયો છે, જેમાં પૂછે ઉદયના કાર્યોની ઝાળમાં મુમુક્ષુ જે ફસાયેલો છે, તો એ મુમુક્ષુ પ્રત્યેક મુમુક્ષુ ઘણું કરીને પશ્ચાતાપ યુક્ત હોય છે. આ ક્યારે છૂટે, હું ક્યારે મારું હિત સાધું, અને આમાંથી ક્યારે કાર્ય ઝાળમાંથી હું નિવૃત્ત થાવ. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે. કોઈ કાર્ય સામે ઉદયમાં આવે એ પહેલાં જ એ કાર્યમાં પ્રવેશ ન કરવો અને એમાં દ્રઢ રહેવું એ ઘણું વિકટ છે. એમ જે ડાયા પુરુષો મનુષ્યો કહે છે તે ખરું છે. લગભગ ઉદયની અંદર જોડાવું જ પડે છે જીવને, અને એની અંદર પહેલેથી નિવૃત્ત રહેવાનો જે દ્રઢતા છે એ ઘણી વિકટ છે. તો તમને આપ પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે. કોઈ પ્રસંગ તમનો એકબીજાના જાણીતો હશે, આમાં એનો ઉલ્લેખ નથી, કયો પ્રસંગ છે એનો ઉલ્લેખ નથી, પણ આ પ્રસંગે તમને આર્તપૂર્વક ચિંતન રહેતું હશે, તમને પણ આર્ત ધ્યાન થતું હશે એવું લાગે છે, અને તેમ થવું સંભાવ્ય છે. જે પ્રસંગ છે એ પ્રસંગ જોતા તમને આર્ત ધ્યાન રહે, ચિંતા થાય એ સંભાવના શક્ય છે, સંભાવ્ય છે. કાર્યનું પરિણામ પશ્ચાતાપથી તો આવ્યું હોય તો તેથી અન્યથા ન થાય. હવે એમાં પશ્ચાતાપ થતો હોય તો એથી કાંઈ ઉદય ફરી જતો નથી કે ઉદય બદલી જતો નથી. તથાપિ ફરીને બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. જો વર્તમાનમાં જે કાર્યમાં પોતે ફસાણો છે એ કાર્ય એ પ્રસંગ પૂરો થઈ ગયો અને ફરીને એવું કોઈ પ્રસંગ એવો પ્રસંગ ઉત્પન્ન થાય તો એને એ ઉપદેશનું કારણ થાય કે અગાઉ આ કાર્યમાં ફસાતા મને પશ્ચાતાપ થયો હતો, હવે મારે પ્રવેશ કરવો નથી. એમ જ હોવું યોગ્ય હતું, પરિણામ આવી ગયું છે એમ કે, તો એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો. કોઈ પરિણામ પ્રતિકૂળ આવેલું છે, પ્રસંગ પ્રાસંગિક પરિણામ, તો એમ જ થવા યોગ્ય હતું એમ માનીને એ પ્રત્યેનો શોક છોડી દેવો. એનો વિશેષ શોચ કરવો નહીં કે કેમ આમ થઈ ગયું, આમ નહોતું થવું જોઈતું, એ પ્રકારે શોક નહીં કરવો. અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. ચિત્ર વિચિત્રપણું થવું એ જગતનો સ્વભાવ છે, જગતમાં એમ જ થયા કરે, તો એનો કોઈ વિશેષ શોચ કરવા જેવું નથી. માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને સંત સત સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. જગતના સંત પ્રસંગો એવા છે, માયાનું સ્વરૂપ એવું છે કે જે જ્ઞાની પુરુષ છે તેને સતની સંપ્રાપ્તિ એટલે સારી રીતે સમ્યક પ્રકારે પ્રાપ્તિ થઈ છે એને પણ અચલપણે રહેવું વિકટ છે, એને પણ વિચલિત કરી દે એવા આ જગતના પ્રસંગો ઉત્પન્ન થાય છે, એને પણ અચળ રહેવું વિકટ છે. તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે, તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભૂલામણીવાળું અને ચલિત કરનાર હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજો. અનુભવ જ્ઞાન કોને કહે, અનુભવ જ્ઞાન વર્તે છે. આ પોતે પણ મુમુક્ષુતામાંથી પસાર થયા છે, જ્ઞાન દશામાં આરૂઢ થયા છે. જ્ઞાન દશામાં આરૂઢ થયા પછી પણ અનેક વિટંબનાઓ પોતાને ઉદયની અંદર આવે છે, એ ચાર શ્વાસ મળે છે. અમને તો બહુ જ વિકટ પરિસ્થિતિ છે ચાર પણ આ પ્રયોગ દ્રષ્ટિ પ્રકાશમાં તેનો ઉલ્લેખ કરેલો છે. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભ નું કારણ તે સાક્ષી પુરુષ એટલે જ્ઞાની પુરુષ બીજાને ખુદ ખેદ નું દુઃખ નું અને નુકસાન નું કારણ જો ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તો જ્ઞાની પુરુષનું અત્યંત વિકટપણું નથી. બીજાને એમ ન એમ લાગી જાય છે કે આ નુકસાન કરે છે, મને આણે મને નુકસાન કરી નાખ્યું, આ મારા આમ વિરોધી છે એમ અને ખેદ થાય, દુઃખ થાય, નુકસાન થાય એવું ન ભાસે એવો ઉદય હોય તો બહુ વિકટપણું નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. અમને તો ઘણી વિકટતા છે આ બાબતમાં. અનેક જીવો એમ સમજે છે કે આ અમને નુકસાન કરે છે, આ અમને લાભનું કારણ છે, આ અમને દુઃખનું કારણ છે, ખેદનું કારણ છે. એવો વિકટપણાનો અમના ઉદય છે, અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે પોતાને. હા, એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. છતાં અમે ઉપેક્ષા છીએ, વાતની ઉપેક્ષા. એટલે અહીંયા એમ કહ્યું કે જેને સત સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ અચળ રહેવું વિકટ છે. તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે એમ. ચોખ્ખી મુમુક્ષુતા હજી નથી, હજી અધકચરા મુમુક્ષુ હોય એમાં પણ કેટલીક મલિનતાઓ હોય. એક સાધારણ ઈચ્છા હોય કે આપણું કલ્યાણ થાય તો સારું, લાવો આ માર્ગે જઈએ આપણે. એટલે હજી તો ઘણી નબળી સ્થિતિ હોય એની અંદર સ્વરૂપમાં કે રહેવું અથવા સિદ્ધાંતમાં ટકવું અથવા અનેક પ્રકારના પ્રસંગોથી ભૂલ ભૂલામણી પણ થાય. કોઈ આમ કહે, કોઈ આમ કહે, કોઈ આમ કહે, કોઈ આમ કહે, જુદી જુદી વાતો. એક જ પ્રસંગ ઉપર અનેક જાતની વાત આવે, પોતે કઈ વાતને અનુસરી જાય પોતાને ખબર નરીએ એમ. અને ચલિત કરનાર હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજો. આવું મુક્ષુતામાં તો ગડબડ થઈ જાય, વાર લાગે નહીં એવી પરિસ્થિતિ હોય છે. એવી પરિસ્થિતિવાળા મુમુક્ષુએ શું કરવું જોઈએ એ વાતે નીચે પૂછેલી છે કે જ્યારે મુમુક્ષુની સ્થિતિ જ આવી એક બાળક જેવી છે કે જે માંડ માંડ ઊભો થઈને હલવા જાય ત્યાં પડે, ઊભો થઈને હલવા જાય ત્યાં પડે, એવી જ્યાં પરિસ્થિતિ હોય એને શું કરવું, કોનો સહારો લેવો. જોકે અમને ઉપાધિ યોગ છે તથાપિ અવકાશ નથી મળતો એમ કઈ છે નહીં, પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિશે કાંઈ ન થઈ શકે અને રુચિ પણ હાલતો એમ જ રહે છે. એટલે અવકાશ મળે છે તો પણ બીજાને પરમાર્થ વિશે કાંઈ બીજાનો બીજાને દોરવીએ, બીજાને મદદરૂપ થઈએ, બીજાને કાંઈ લખીએ કહીએ એવી અમારી દશા નથી. અંદરની દશા એવી છે કે બાહ્ય પ્રવૃત્તિમાં નિરસતા આવી જાય, પારમાર્થિક પ્રવૃત્તિમાં પણ નિરસતા આવી જાય. માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. માયાનો પ્રપંચ છે, અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ઉદય ઉભા થાય છે એ બાદ કરતા છે. સાધનાને આરાધનાને પ્રતિબંધ કરે છે. તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે. સત્પુરુષને અહીંયા કલ્પદ્રુમ કયા છે, દ્રુમ એટલે વૃક્ષ, કલ્પવૃક્ષ કહો કે કલ્પદ્રુમ કહો. તે પ્રપંચના તાપની નિવૃત્તિ એટલે કે સંસારના અનેક સંસારની અનેક પ્રકારની માયાની વિટંબનાઓથી જીવને ઘણો ક્લેશ છે, ઘણો દુઃખી છે. એને તપ જેમ તડકે કોઈ તપી જાય એવો તાપ, ક્લેશનો તાપ અંદરમાં વર્તે છે. એની નિવૃત્તિ અથવા શીતળ છાંયડી કોઈ હોય તો તે સત્પુરુષ છે. નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે અને કાં કેવળ દશા છે, ક્યાં તો પોતાને સર્વોત્કૃષ્ટ વિદરાગ દશા પ્રગટ થાય તો એ છે, ને નહીતર કોઈ સત્પુરુષની અંદરમાં પોતાનું કેવળ જ્ઞાન થાય પ્રગટ તો જુદી વાત છે, અને બહારમાં કોઈ સત્પુરુષ મળી જાય તો જુદી વાત છે. ફુગાનીજી કહેતા કે કલકત્તા ને સોનગઢમાં ફેર એ છે કે ત્યાં તો કંટાળો આવી જાય છે, ત્યાં તો પરિસ્થિતિ જીવનની છે ઘણી કંટાળા ભરેલી છે. અહીંયા તો બહારમાં પણ ગુરુદેવ આત્મા આત્મા પરમાત્મા પરમાત્મા સંભળાવે છે, ને અંદર નિવૃત્ત થઈને બેસીએ તો એકલો પરમાત્મા છે, અંતર ભાઈ બે પરમાત્મા છે, એક જ વિષય ચાલે છે. તથાપી કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે, કલ્પદ્રુમની જે છાયા છે તે ઈચ્છવા યોગ્ય છે, પ્રશસ્ત છે, તે સિવાય તાપની નિવૃત્તિ નથી. આ સિવાય સંસારિક તાપની નિવૃત્તિ માયાના પ્રપંચોની નિવૃત્તિ થાય એવું દેખાતું નથી. અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા, એ સત્પુરુષ શબ્દ નથી વાપરો, કલ્પદ્રુમ જ વાપરતા જાય છે, આ તો આપણે પહેલાથી અર્થ કરી નાખીએ. અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે યોગ્ય થવું એ પ્રશસ્ત છે, ભલું છે એના માટે, પ્રશસ્ત એટલે એના માટે કલ્યાણકારક છે. એ કલ્પદ્રુમને ઓળખવા માટે જીવ જો પોતાની યોગ્યતા કેળવે તો એ એના માટે ભલું છે, એ એને હિતનું કારણ છે. તે યોગ્ય થવામાં બાધ કરતા એવો આ માયા પ્રપંચ છે, એવી યોગ્યતા મુમુક્ષુ જીવ પ્રાપ્ત કરે એ માટે એને ઘણા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પ્રકારો ઉત્પન્ન થાય છે જીવનની અંદર, કે જેને લઈને એ સત્પુરુષના યોગને ચૂકી જાય છે અથવા એ વર્તમાન યોગને સમજી શકતો નથી, કે જે તરવાનું કારણ છે આનંદ ભાવના નાશનું નિમિત્ત થાય છે એને એ બધું ઓળખી શકતો નથી, સમજી શકતો નથી. તે યોગ્ય થવામાં બાધ કરતા એવો આ માયા પ્રપંચ છે, એટલે અનેક પ્રકારના ઉદયમાં તીવ્ર રસ્તે પોતે જોડાઈ જાય છે, અને સત્પુરુષના આશરે જે એને કલ્યાણનો રસ્તો પકડવો જોઈએ એ રસ્તો એ પકડી શકતો નથી, એ છૂટી જાય છે, આયુષ્ય પૂરું થઈ જાય છે. તે યોગ્ય થવામાં બાધ કરતા એવો આ માયા પ્રપંચ છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્ત્યા વિના યોગ્યતાના યોગ્યતાનું આવરણ ભંગ થતું નથી. જે યોગ્યતા ઉપર આવરણ આવ્યું છે એને તોડવું છે, એમાં એણે પોતાના ઉદયનો પરિચય ઘટાડવો પડે, અથવા તો જે કાંઈ પૂર્વકર્મ અનુસાર ઉદય આવવાનો તે આવવાનો, એને એમાંથી નિરસ થઈ જવું પડે, એનું નામ પરિચય ઘટાડ્યો. રસથી ઉદયમાં જોડાવવું તે ઉદયનો તીવ્ર પરિચય છે, અને એમાં નિરસ થવું તે ઉદયનો પરિચય એને ઘટાડી દીધો. ઉદય તો ઉદયમાં પીડ્યો છે, પોતે રસ લીએ છે તો એનો ગાઢ પરિચય છે, પોતે નિરસ થાય છે એને ઉદયનો પરિચય એને ઘટાડ્યો છે. એટલે જે આ માયાનો પ્રપંચ છે, એટલે પૂર્વકર્મનો જે ઉદય છે, જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્ત્યા વિના યોગ્યતા નહીં છૂટરે. જે યોગ્ય થવું છે સત્પુરુષને ઓળખવા માટે પણ યોગ્ય થવું છે, તો એને આવું ઓછામાં ઓછો ઉદયની અંદર નિરસ થવું એ એક જ મુખ્ય સાધન છે. આમ તો સળંગ આ વાત છે, મુક્ષુતામાં આ પ્રકાર ઊભો થાય છે, જ્ઞાન દશામાં એ પ્રકાર પાંગરે છે, અને જ્ઞાની પોતાના ઉદયમાં નિરસ થઈને વર્તે છે. માટે જ્ઞાનીને બંધન નથી એમ કહ્યું, એનું કારણ એ છે કે નિરસ થઈ ગયા છે, એ દશા એમણે સારી રીતે કેળવી લીધી છે, એનું નામ જ્ઞાન દશા છે. એટલે એનો પરિચય ઓછો હોય તેમ વર્તા વિના યોગ્યતાનું આવરણ મટતું નથી, ભંગ થતું નથી, છૂટતું નથી, તૂટતું નથી. અને યોગ્યતા ઉપર જે આવરણ છે એ ખિસ્સાવિના એ સત્ને કે સત્પુરુષને કેવી રીતે ઓળખશે, અથવા પોતાના હિત અહિતનો વિવેક કેવી રીતે કરશે, કે કોઈ રીતે કરી શકશે? પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચારે કોટ્યાવધિ યોજનો ચાલ્યા કરે છે. આ એક એમણે બહુ માર્મિક વાત કરી છે કે પર્યાય પર્યાય, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે આ જીવ ભયવાળી એટલે એને ઘણું નુકસાન છે, આત્માને પોતાને ઘણું આવરણ કરે છે, એવું ભયવાન અજ્ઞાન ભૂમિકામાં, એવી અજાણી ભૂમિકામાં, અજાણ્યા ભાવોમાં એવો પકડાય છે, એવો સલવાય છે કે એને વિચાર્યો હતો નથી કે હું શું કરું છું, મને કેટલું નુકસાન કરું છું, એનો એને વિચાર પણ આવતો નથી. કરોડો યોજન ચાલ્યો જાય છે, પોતાના સ્વરૂપથી દૂર એવા પરિણામોમાં કરોડો યોજન ચાલ્યો જાય છે. એને ખબર નથી હોતી કે અરે હું ક્યાં જાઉં છું, હું કેટલો દુઃખી થઈ શકે, એની એને ખબર હોતી નથી. યોજન લીધા છે અને એને કરોડોની માત્રામાં જેની અવધિ મૂકી શકાય, માપ માપી શકાય એવા કરોડો યોજન જીવ ક્ષણે ક્ષણે અજ્ઞાન ભૂમિકામાં પોતાનાથી વિપરીત પોતાના સ્વરૂપની વિરાધનામાં ચાલ્યો જાય છે. વિરાધક માર્ગની અંદર કોટ્યાવધિ યોજન આગળ વધી જાય છે, એને ખબર નથી. ગજબ વાતો કરે છે. કોઈ મહામુનિ ને આચાર્ય હોય ને એનો જેવો ઉપદેશ હોય ને એવો ઉપદેશ છે. કોટ્યાવધિ યોજનો ચાલ્યા કરે છે, ત્યાં યોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય, એને મુમુક્ષુતાની યોગ્યતા પણ આવે ક્યાંથી, એમ કે છે કે એને તો યોગ્યતા ના આવે. જ્ઞાન દિશા તો આગળની વાત છે, યોગ્યતા પણ આવી ન શકે. આમ ન થાય એટલા માટે ઉપરનો સૂત્ર બાંધ્યું છે, પરેશાન ઉચારીને શબ્દ ભેદ નથી. એક પ્રસંગ એવો બન્યો હશે કે કોઈએ કોઈ આકરા વહેણ કીધા હોય, કોઈ એવું તીવ્ર અપમાન કર્યું, કઈ બની ગયું હોય, ત્યારે પરેશાન ઉચારીને શબ્દ ભેદ નથી. આ સૂત્ર છે. કયો શબ્દ કોને કયો કાંઈ નહીં, એને કોઈ શબ્દના પ્રકારમાં ભેદ જ નથી, બધું ગુજગળ છે. જવા દો જવા દો મૂકી દીધું, એટલા માટે લેખન લાગે છે. આમ ન થાય તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને, કોઈ ઉપદ્રવ આવેલો છે, શું હૃદયની અંદર કોઈ ઉપદ્રવ ઉભો થયો છે, આમ ન થાય તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ સમાવાય તેમ સમાવી સર્વ પ્રકારે નિવૃત્તિ કરી, એ વિશેની સર્વતા પ્રકારે ભાવમાં નિવૃત્તિ કરી યોગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. વ્યવહારમાં પણ યોગ્ય વ્યવહાર હોય એવા વ્યવહારમાં આવવાનો પ્રયત્ન કરવું, પણ ઉપદ્રવની સંબંધીના જે પરિણામ છે એને સમાવવા, શાંત કરવા અને એ તરફનો રસને નિવૃત્ત કરીને યોગ્ય વ્યવહારમાં આવવું, નહીંતર વ્યવહાર યોગ્ય નહીં રહે, વ્યવહારમાં પણ અયોગ્યતા ઉભી થઈ જશે. માર્ગદર્શન એટલું બધું ગજબનું આપ્યું છે એક એક પત્રોની અંદર, મુમુક્ષુને તો આ વિષય બહુ ઉપકારી, અત્યંત ઉપકારી વિષય છે. છેલ્લો એક વિશેષ વાત કરે છે સિદ્ધાંત જેવી, કે ન ચાલતા કરવો જોઈએ, તો હવે ચાલે એવું નથી, આમાં ન ચાલતા કરવો જોઈએ, જે વ્યવહાર કરવો પડે તે ન ચાલતા કરવો જોઈએ, અને તે પણ પ્રારબ્ધ વસાત, પોતે ઉંબેળીને ઊભું ન કરે, પ્રારબ્ધ વસાત પાસે પણ પ્રારબ્ધ વસાત અને નિષ્પ્રહ બુદ્ધિથી અપેક્ષા રાખીને નહીં, આમ થાય તો ઠીક આમ થાય તો ઠીક એમની અપેક્ષા રાખીને નહીં, નિષ્પ્રહ બુદ્ધિથી એવું જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. આ યોગ્ય વ્યવહારની પરિભાષા સિદ્ધાંતિક કરી નાખી. ન ચાલતા કરવો પડે, કેમ કે કરવું છે તો પોતાના આત્મામાં અંતર્મુખ પરિણમન કરવું છે, સ્વરૂપમાં સ્થિર રહેવું છે, સ્વરૂપને વળગીને રહેવું છે. છતાં પણ વ્યવહારમાં પ્રારબ્ધ વરસાદ આવવું પડે, ન ચાલતા કરવો પડે, તો નિષ્પ્રહ બુદ્ધિથી જે વ્યવહાર થાય એ યોગ્ય વ્યવહાર માનવો. આ યોગ્ય વ્યવહારનો આ પ્રકાર છે. બીજા પ્રકારે વ્યવહાર પણ યોગ્ય રહેશે નહીં. સૂત્ર જેવું સિદ્ધાંતિક સૂત્ર જેવી વાત કરી છે આ વિષયની અંદર. કારણ કે પર્યાય મુખ છે જીવનો, અને ડાઘ બધો પર્યાયમાં જ આવે છે. જ્ઞાનનો અરીસો જો જરાક ચોખ્ખો કરે તો પહેલા પોતાના દોષ દેખાય. નિયમ છે કે જ્ઞાન મુમુક્ષુની ભૂમિકામાં થોડું પણ નિર્મળ થાય તો એને પહેલા પોતાના દોષ દેખાય. એવા દેખાય કે નાના દોષ હોય તે મોટા થઈને દેખાય. મેગ્નિફાઈંગ ગ્લાસમાં કેમ નાનો ડાઘ મોટો દેખાય એવી રીતે ચોખ્ખો દેખાય, અને ગભરાઈને અહીંયાથી નિવૃત્ત થઈ જાય, પાછો નિરસ થઈ જાય. મારે આ બાજુ આગળ વધવું એમ પરિણામ કેમ પોતાને જાડા પરિણામ દોષ ના દેખાતા નથી, એને એ ટાળવા માટેનો ઉત્સુક થવાનો જ ક્યાંથી? એને ખબર નથી પડતી કે મને દોષ કેટલો થાય છે. કેવી રીતે ટાળશો? એ તો પ્રશ્ન જ નથી એના માટે. એ તો એને કોઈ બીજા દેશની જ વાત છે. આ તો બુદ્ધિપૂર્વક એના સ્થૂળ પરિણામ. અત્રે ઈશ્વર અનુગ્રહ છે, અહીંયા કુદરતની કૃપા છે. પોતાને સમાધાન છે પોતાની દશામાં. પુરુષાર્થ બળવાનપણે પ્રવર્તી રહ્યો છે, એટલે પોતાના પરમાત્માની પોતાની દશા ઉપર કૃપા વર્તે છે. એવું અનુગ્રહ નામ કૃપા છે. ઈશ્વરના પોતાનો આત્મા કૃપા વર્તે છે. એના માટે તો ઝીણી નજર જોઈ તે વિષય સૂક્ષ્મ છે. મિથ્યાત્વ અને મિથ્યા અભિપ્રાય બંને સૂક્ષ્મ છે. એ વિષય તો જેની નજર સૂક્ષ્મ હોય અથવા નિર્મળતા પ્રગટ થઈ હોય તો એ થઈ શકે. પોતાને જો મુમુક્ષુતાની ભૂમિકામાં નિર્મળતા ન આવી પણ, એટલે તો કહે છે કે અજ્ઞાનની ભૂમિકામાં કોટ્યાવધિ યોજન વગર વિચારે જીવ ચાલ્યો જાય છે. ઊંધી દિશામાં એટલો બધો આગળ વધી જાય છે, એને પાછા ફરવામાં એની વિટમના ઉભી થાય. આવશે આખો સમાજ કરોડો ગામ બધું શાસન જ એટલું બધું વિપરીત થઈ ગયું. શ્રીમદજીના વખત થી આ ફેરફાર થયો. સમાજની અંદર સામાન્ય રીતે ગ્રહસ્થો દીક્ષાધારી મુનિઓને ત્યાગીઓને અનુસરે. સામાન્ય પરિસ્થિતિ આ ચાલતી એમાં એમણે આ વાતો કરી કે આ જૈન શાસન કોઈ બીજી ચીજ છે અને આ બધું અત્યારે ચાલે છે એ કોઈ બીજી ચીજ છે. એટલે તો સાધુ વર્ગ બહુ ક્રોધિત થયો, ગુસ્સે થયો છે કે જો આ આવી સમર્થ વાત કહેનાર કોઈ માણસ હોય તો આપણે તો પેઢી ઉઠાડી મૂકશે. બહુ એ લોકોનું આક્રમણ થયેલું આવશે. સૌથી મોટો દેખાય મિથ્યા અભિપ્રાય ને મિથ્યાત્મ નો દોષ જયારે મોટો દેખાય પછી એ દોષ રહી શકતો નથી, ટળી શકતો નથી. જીવ ચારિત્ર મોહ ના પરિણામ માં ને તો સ્થૂળપણે જોઈ શકે છે, એમાં પણ જે રસ છે એ સૂક્ષ્મ વિષય છે. રસને જોનાર પરિણામ એની સૂક્ષ્મતામાં આવે છે અને એના ઉપરથી મિથ્યા મિથ્યાત્વ શું છે, મિથ્યા અભિપ્રાય શું છે એને જોવા સુધી આવે ત્યારે એ ટળી જાય છે, પછી એ રહી શકતા નથી. કેમકે એ તો એક ભૂલ છે, કલ્પિત થયેલી એક વાત છે. કલ્પના સમજાય છે અને વાસ્તવિકતાના આધારે કલ્પના સમજાય છે, કલ્પના છૂટી જાય છે. જંબુલ સ્વામીનું દ્રષ્ટાંત, સૌભાગભાઈને લખેલો પત્ર છે 233, જંબુલ સ્વામીનું દ્રષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારું અને ઘણું આનંદકારક ઉપાયું છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં લોક પ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે, તો તે પરમાર્થને કલંકરૂપ છે એવો જે મહાત્મા જંબુનો આશય તે સત્ય હતો. જંબુ સ્વામીની કંઈક કથા હશે મને એને જવા ચોરી ચોરી જવા દીધા એમ છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં લોક પ્રવાહ એમ માને કે ચોર લઈ ગયાના કારણે જંબુનો ત્યાગ છે. ઠીક, એનું ચોરાઈ ગયું પછી દીક્ષા લે જ ને એમ, એને તો ચોરાઈ ગયો, પાવર થઈ ગયો તો લઈ લીધી દીક્ષા એમ. હા, તો તે પરમાર્થને કલંકરૂપ છે એવી જો કોઈ વાત કરતું હોય તો એ પરમાર્થ માર્ગને નિંદે છે એમ એમ મેળ પડે. એમના ઉપર જે આળ નાખ્યું છે ત્યાં તો ચોરી થઈ ગઈ એટલે દીક્ષા લીધી, નહી તો ક્યાં દીક્ષા લેવાના હતા. આ જંબુ સ્વામી છે જે ભગવાન ના ગણધર થાય છે, પંચમારાના ત્રણ કેવળીમાં સુધર્મા સ્વામી જંબુ સ્વામી ને ગણધર ગૌતમ સ્વામી. ત્રણ કેવળી જે થાય છે તો તે પરમાર્થ ને કલંકરૂપ છે એવો જે મહાત્મા જંબુ નો આશય હતો તે સત્ય હતો. એવું લોકોએ નહીં લેવું જોઈતું, ખોટું કલંક છે પરમાર્થ. કોઈ જીવ નિરાધાર થઈ જાય માટે ધર્મમાં પ્રવેશે કે પરમાર્થ માર્ગમાં પ્રવેશે એ પરમાર્થ માર્ગને કલંક છે એમ. ખરેખર પરમાર્થ માર્ગમાં આવનારાને તો હોતું નથી એમ કહેવું છે. એ વાત એમ ટૂંકી કરી. હવે આપને પ્રશ્ન કરવો યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળ વ્યાકુળતા હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? સુભાષભાઈએ વાત કરી છે, એક પ્રાસંગિક વાત લખી છે કે જંબુ સ્વામીએ આવી રીતે ચોરી થઈ ગઈને દીક્ષા લીધી. લોકોએ એમ માન્યું કે ભાઈ એનું બધું ચોરાઈ ગયું એટલે હવે અમે બાવા તો થઈ ગયા હતા, દીક્ષા લઈ લીધી. કેમ કે હવે કાંઈ પછી લગવાડ તો રહીએ એવું કાંઈ પરિસ્થિતિ હતી નહીં કે પોતાને મમત રાખે એવા પરિસ્થિતિ રહી નહોતી. એ તો ખોટું છે. એવી રીતે કોઈ પરમાર્થ માર્ગી મહાત્મા પ્રત્યે કલંક લગાડવું એ દ્રષ્ટિએ જોવું એ તો વ્યાજબી નથી. હવે એ વાત તો આપણે ટૂંકી કરી નાખીએ છીએ. એમના સંયોગની પ્રશ્નની વાત જવા દઈએ. મારે એક પ્રશ્ન તમને કરવું છે, પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે વ્યક્તિગત, કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુલતા વ્યાકુળતા હોય, ચિત્તની આકુલતા વ્યાકુળતા ઉદયને કારણે રહેતી હોય, પછી આ તો સુભાગભાઈની વાત છે પણ દરેકે પોતા ઉપર લેવાની, કે ચિત્તની આકુલતા વ્યાકુળતા કોઈ બી કારણસર કોઈ બી ઉદયવશ રહેતી હોય અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે અને એનું વારંવાર વિકલ્પ આવ્યા કરે, એની ચિંતા થયા કરે, એ જ ઘૂંટાયા કરે, એ ચાલ્યા કરે, એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? એ પરમાર્થ માર્ગમાં આવવાની લાઈન છે? દુઃખમાં સાંભળે રામ, પણ આ તો દુઃખમાં રામ સાંભળતો નથી એમ કહે છે કે તમે તો દુઃખમાં દુઃખના પ્રસંગોની ચિંતા કર્યા કરો છો. આમ ઉદય કેમ સુધરે, આમાં કેમ આમ ફેરફાર થાય, આ કેમ વધારે લાઈનસર થાય, આ કેમ કામ પાટે ચડે, આ કેમ પ્રતિકૂળતા મટે, એ બધું ચાલ્યા કરતો હોય છે. એવી જે ચિંતિત પરિસ્થિતિ રહે છે એ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? એ પરમાર્થમાં પરમાર્થ માર્ગમાં પ્રસન્ન કરવાનો અથવા તમારા અંતરમાંથી આત્માની કૃપા થાય અને તમને શુદ્ધતા આદિ પ્રગટે, સુમી દર્શન આદિ પ્રગટે એવો માર્ગ છે? આ મારો પ્રશ્ન છે. ખોટા રસ્તે આ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ નથી, આ આત્માના હિતનો માર્ગ નથી. ખાસ કરીને એમણે સુભાગભાઈને તો ઉદયથી છોડાવવા માટે એટલા ભિન્ન ભિન્ન પ્રકારે એવી શૈલીથી ને એવી વિચક્ષણતાથી ઉપદેશ આપ્યો છે કે જો કોઈ પણ મુમુક્ષુ જીવને પોતાને પોતા ઉપર ઉતારવું હોય તો કામ થઈ જાય એવી વાત છે. એવી સરસ વાત છે. કેમ કે એવા મુમુક્ષુ એક સુપાત્ર છતાં એવા મુમુક્ષુ ભેટી ગયા છે એમને કે જેને ઘણી વિકટતા હતી સંસારી પ્રસંગે, ઘણી વિકટતામાં આવેલા હતા, અસાધારણ વિકટતામાં વર્તતા હતા. એક બાજુ પાત્રતા ઘણી સારી હતી તો બીજી બાજુ બીજી તકલીફ પણ એટલી જ હતી. સામાન્ય રીતે જો પાત્રતા ન હોય તો જીવ પોતાનું ઘણું અહિત કરી બેસે, એમાં જ પરિણામ બગડી જાય. અને એવા પરિણામ ન બગડે એનું એક આધારસ્તંભ, અંદરમાં તો આધારસ્તંભ મળ્યો નહોતો, બહારનો આધારસ્તંભ એક સત્પુરુષ મળી ગયા, એનો સંસાર છૂટી ગયો, એનો નિર્વાણ થઈ ગયો, નિર્વાણ માર્ગે ચડી ગયા. એ બહુ ઐતિહાસિક એક કથાનો યોગનો જેમ કોઈ વિષય હોય એવો વિષય છે. જબરજસ્ત વાત છે. કથાનો યોગમાં શું છે કે જે પુરાણ પુરુષોની વાતો આવે છે એ ઉપર ઉપરની જાડી જાડી મોટી વાતો મળે છે, એના ઉપરથી સ્થૂળ બુદ્ધિવાન જીવ પણ ઉપદેશ ગ્રહણ કરી શકે. અહીંયા વિશેષતા એટલી છે કે બંને વચ્ચે જે સૂક્ષ્મ અધ્યાત્મની અને તત્વની વાતો થઈ છે ને ઉદયમાંથી નિવૃત્ત થવાની જે પ્રક્રિયાને જે પ્રકારથી છૂટવું જોઈએ એ બધી જે વાતો એકદમ ઝીણામાં ઝીણી સૂક્ષ્મ વિગતથી જે બહાર આવે છે એ ભાગ્ય જ મળે એવી ચીજ છે. શાસ્ત્રમાંથી પણ ભાગ્ય જ મળે, મળી ન શકે એવી ચીજ છે. એક ન્યાય તો શાસ્ત્રથી વિશેષ વાત છે, શાસ્ત્રોથી પણ વિશેષ વાત છે. એવી વાતો ન મળે એવી વાતો આ પત્રોની અંદર મળે છે. એમ જ ખરેખર જેને હિત થાય એવો ખ્યાલ આવે એ તો સમજી જ જાય કે આ ક્યાંય બીજે મળતું નથી, અહીંયા મળે છે બીજે ક્યાંય મળતું નથી એનો ખ્યાલ આવે. સામાન્ય રીતે જુઓ કે દરેક જીવને ઉદય પ્રસંગોની આકુલતા વ્યાકુલતા અને ચિંતિત દશા રહેતી હોય છે. સર્વ સામાન્ય પરિસ્થિતિ દરેક જીવની છે. પછી કોઈને પ્રતિકૂળતા હોય તો વિશેષ, અનુકૂળતા હોય તો અનુકૂળતાની વૃદ્ધિના વિકલ્પો અથવા અનુકૂળતા જળવાઈ રહે એમાં એ વળગી રહ્યો હોય છે. જીવ ટીંગાઈ જાય છે, કાં તો પ્રતિકૂળતાને દૂર કરવા ટીંગાઈ જાય છે, કાં તો અનુકૂળતાને જાળવવા ટીંગાઈ જાય છે, કાં અનુકૂળતાની વૃદ્ધિ કરવામાં દોડ મૂકે છે, ઉત્સાહિત થઈ જાય છે. એવો યોગ હોય તો ઉત્સાહ વધી જાય. એવા જીવને એમ કહે છે કે આ ઈશ્વર પ્રસન્નતાનો માર્ગ છે, આ આત્માના હિતનો માર્ગ છે, પ્રશ્ન ચિહ્ન મૂકી દીધો, ઊભો રહી જાય. એ તો કહેશે એ જ વાત ચાલશે, આવશે ને આવશે, ઘણી વાત આવશે. એક તો એને મમત્વ છોડવું, જે આગળ વાત કરી દીધી છે તો ફરી ફરીને લઈએ છે. તમારા જ કરેલા પરિણામનું ફળ છે એટલે યોગ્ય જ છે, એમાં કાંઈ અન્યાય તમને થાય છે એ વાત તમે વિચારશો નહીં. જે થઈ રહ્યું છે તે યોગ્ય જ છે. કઠણાય અને સરળાય, સાતા અને અસાતા એ ભગવત ભક્તને સરખા છે. અને વળી કઠણાઈ અને અસાતા તો વિશેષ અનુકૂળ છે, પ્રતિકૂળતા આવે એ તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી. અનુકૂળતામાં તો માયાનો પ્રપંચ એવો થઈ જાય છે કે જીવ છેતરાઈ જાય છે, એને એ વખતે એમ નથી લાગતું કે હું મારા આત્માને નુકસાન કરું છું. પણ પ્રતિકૂળતામાં ખેદ વધારે થાય છે ત્યારે એને એમ થાય છે કે આ આકુલતાના પરિણામ મને મારા આત્માને બંધન કરે છે. પેલામાં તો બંધન સમજાતું નથી, અહીંયા બંધન સમજાય છે. આપને તો એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિશે કઠણાઈ હોવી ઘટારત નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો, આમ કહેવું છે. આ એનો ઉપાય છે કે તમે રાગ છોડો, આ મારું કુટુંબ છે એમાં છોડો, અને તેના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહી થાવ કે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે. પૂર્વકર્મના યોગે સગા સંબંધી તમારી નજીક આવ્યા અને એ કુટુંબ તમે તમારું માન્યું, એ પ્રારબ્ધનો યોગ છે, તો એ ટાળવા માટે આ કઠણાઈ મેં મોકલી છે. એમાં મમત્વને ટાળવા માટે મેં કઠણાઈ મોકલી છે કે જો તું કઈ કરી શકતો નથી, તારી ઈચ્છા તો આખા કુટુંબને તારી દેવાની ને સુખી કરવાની છે, પણ તારું હાલતું નથી એ બતાવે છે કે તું ભિન્ન છો. યુક્તિના આધારે ટકાતું નથી, વસ્તુના સ્વરૂપના આધારે ટકાય છે. કેમ કે વસ્તુનું જે સ્વરૂપ છે એક નક્કર ચીજ છે, એટલા માટે. એટલે એ વ્યાકુલતામાં ચિંતિત રહેવું એ માર્ગ નથી એમ, માર્ગ છે કે કેમ કે એ માર્ગ નથી એમ. અને પોતાની બુદ્ધિ એ નહીં, તથાપિ લોક પ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ, બીજો પ્રશ્ન છે. કે તમને એમ લાગતું કે ભાઈ મને એવું કાંઈ નથી લાગતું, પણ હવે જરાક લૌકિક પરિસ્થિતિ એવી છે, લોકોમાં ઇજ્જતનો સવાલ છે, એમ નથી કહેતા માણસ કે ઇજ્જતનો સવાલ છે, હવે આબરૂ જાય એવું એવી વાત થઈ ગઈ છે અમારી તો, એવા લોક પ્રમાણે લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ, કે એ પણ વાસ્તવિક માર્ગ નથી. આપણે આકુલ થવાથી કાંઈ કરી શકીએ છીએ કે કેમ, કે આપણી આકુલતાને લઈને કોઈ ફેરફાર કરી શકીએ સંયોગમાં કે બીજા જીવોમાં, જે પ્રતિકૂળ વર્તતા હોય એ જીવના પરિણામ બદલી શકાય, કે કોઈ સંયોગો પ્રતિકૂળ હોય એને અનુકૂળ કરી શકાય એમ બની શકે છે, એમ પણ બની શકતો નથી. અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? હા મીકા છે, હા પ્રશ્ન મીકા છે, ત્યાં હું તમે વિચાર, મારે તમને પ્રશ્ન કરવા છે કેટલાક. જંબુ સ્વામીની વાત તો ઠીક, આપણે સમજ્યા, હવે એ વાતમાં કાંઈ આપણે વિચારવું નથી લાંબુ, પણ હવે મારે તમને પ્રશ્ન કરવા છે, આપને પ્રશ્ન કરવો યોગ્ય છે, આ પ્રશ્ન મારે તમને કરવો છે કે જો એ બધો ફેરફાર આ આત્મા કરી શકતો હોય, પ્રતિકૂળતાઓને પલટાવીને અનુકૂળતા કરી શકતો હોય, તો પછી હવે કુદરત જેવી કોઈ વસ્તુ રહેતી નથી, કેમ કે એ તો પોતે પોતાનું ધાર્યું કરી લેશે બધા, એવું કાંઈ બનતું નથી. જ્યાં જ્યાં ઈચ્છા અનુસાર અનુકૂળતા થાય છે ત્યાં પણ કુદરતી થાય છે, જીવ અભિમાન કરે છે એ નવા કર્મ બાંધે છે. જ્યાં જ્યાં ઈચ્છા અનુસાર નથી થતું ત્યાં પણ કુદરતી થાય છે અને જીવ ખેદ કરે છે, ખેદાય છે, એ પણ નવા કર્મ બાંધે છે. ઉલાપણે હરખથી નવા કર્મ બાંધે છે તીવ્ર રસે કરીને, અહીંયા ખેદથી શોકથી નવા કર્મ બાંધે છે તીવ્ર રસે કરીને. બે સંસારનું ચક્રમાં ગતિ તીવ્ર કરવાની વાત છે, બે પાપના જ બંધ પડે એમાં, એમાં હું તો એકી ગંતી છે, પાપ જ છે, મલિન જ છે, એકલા મલિન પરિણામ છે, તીવ્ર મલિન પરિણામ છે. એટલે એમ કે છે કે તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે, એ કાંઈ વાત રહેતી નથી. જ્યોતિષ જેનો જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિષ્ફળ પુરુષો લક્ષ્ય કરતા હશે કે કેમ, અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા કાંઈ કરી શકીએ છીએ એમ ન માનો તો સારું એવી હાલ ઈચ્છા છે, તે આપને રૂચે છે કે કેમ? એવા માર્મિક પ્રશ્ન કર્યા છે. ખરેખર પ્રશ્ન નથી કર્યા, ઉત્તર આપ્યા છે, શૈલી કરી છે, શૈલી કરી છે લખાણની, એ ઉત્તર આપવાની શૈલી કરી છે, બહુ વિચિત્ર છે. કાલે સત્તા સીધું કે લખાણની અંદર આવા સમર્થ પુરુષ છે કે જેની કલમ ચાલે છે એટલી બધી અસાધારણ, છતાં એમ લખે છે કે હું પત્રમાં લખી નહીં શકું એવા એવો વિષય છે આ સમાગમે હું ચર્ચા કરીશ, એટલો સૂક્ષ્મ વિષય હશે સત્સંગ, કે પોતે આટલા કલમ ચલાવવામાં સમર્થ છે તો પણ એ કલમ અટકે છે, ચાલતી ચાલતી અટકે છે, આ વિષયમાં અનેક નયો કામ કરે છે, અનેક નયોથી આ વિષયને સંતુલિત રીતે પ્રદર્શિત કરવો જોઈએ. લખાણમાં લખવા જતા કાંઈક એક જગ્યાએ વજન આપવાના બદલે કંઈક બીજી જગ્યાએ સામાનું વજન મળી જશે, અર્થનો અનર્થ કરશે, નુકસાન કરી દેશે, છોડી દે છે લખાણ. આ વિષયમાં રૂબરૂ મળશું ત્યારે સમાગમે વાત થશે, ત્યારે વિશેષ લખવું મને યોગ્ય નથી લાગતું, એટલી સમર્થ કલમ છે તોય તે શક્તિ ઘણી છે લખવાની, વિષયને વ્યક્ત કરવાની, તોય તત્વનો વિષય એટલો ગંભીર ને એટલો સૂક્ષ્મ છે, પોતાને અટકવું પડે છે. પછી જો જ્યોતિષની વાત ફરીને કાઢીએ કે જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિષ્ફળ પુરુષો લક્ષ્ય કરતા હશે કે કેમ, જેને સંસારની સ્પૃહા નથી, સંસારના પ્રસંગોની સ્પૃહા નથી, એ જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો લક્ષ કરે કરે નહીં એમ કે છે. તમે કેમ આનો વિકલ્પ ઉઠે છે તમને? આ તો જીવ મુમુક્ષુને જ્યોતિષનો વિકલ્પ આવતો હોય એને બહુ સજ્જડ વાત કરી છે. ભૂલે ચૂકે આ વિકલ્પ કરવા જેવો નથી, અથવા જો આ વિકલ્પ મુમુક્ષુતામાં ઉઠે છે, નાનીને તો ઉઠે જ નહીં એમ કે છે, પણ મુમુક્ષુતામાં કદાચ ઉઠે છે તો આ બહુ મોટું નુકસાન છે. એને સંસારની ઘણી સ્પૃહા વર્તે છે, માટે આ વિકલ્પ ઉઠે છે. અનુકૂળતાની ઘણી સ્પૃહા વર્તે છે, પ્રતિકૂળતા દૂર કરવાની ઘણી સ્પૃહા વર્તે છે, માટે એને આ વિકલ્પ ઉઠે છે. એને માટે લક્ષ ન કરવું એ દુર્લક્ષ કરવાનો વિષય છે, લક્ષ કરવું નહીં. અને અમે જ્યોતિષ જાણીએ છીએ અથવા અમારી પાસે કાંઈ ચમત્કાર રિદ્ધિ સિદ્ધિ કાંઈક છે એટલે કાંઈક કરી શકીએ છીએ એમ ન માનો તો સારું. એવી માન્યતા તમારી બંધ થઈ જાય. એવી જે અમારી ઈચ્છા છે, અમે એમ ઈચ્છીએ છીએ કે તમે અમારા માટે આવું ન કાંઈ વિચારો. તમે જ્યોતિષ જાણીએ છીએ, અમારી પાસે કાંઈક વિદ્યા સિદ્ધિ છે, એવું એવી માન્યતા તમે સાવ બંધ કરી દો, એ વાત જ છોડી દો અમારા પ્રત્યેની. એ વાત તમને રૂચે છે, અમારી આવી ઈચ્છા છે એ તમને ગમે છે, કે અમારી ઈચ્છાનો તમને અણગમો આવે છે ક્યાંક ખૂણે ખાચરે પણ બહુ નાળના ધબકારા ગણે છે. શરદીની નાળ જેમ પકડીને વૈદ એના ધબકારા ગણે અને એના ઉપરથી ધબકારા ગણે નહીં, જેની ગતિ અને એની અનેક પ્રકારના જુદા જુદા પડખાથી એના રોગનું નિદાન કરે ને, એવી વાત છે આ બધી. કે અમે આવું ઈચ્છીએ છીએ એમાં તમને ગમો થાય છે કે અણગમો થાય છે? જો તમને એ વાતનો અણગમો થતો હોય તો ખરેખર તમે અમને ગમતા નથી, એના જેવી વાત છે. અમારા પ્રત્યેનો જે અણગમો છે, એક તમારા આત્માના હિતનો અણગમો છે અને એક સત્પુરુષ પ્રત્યેનો એને ગમતા નથી. સત્પુરુષ એને ગમતા નથી, જે સતનો બોધ આપે છે, સતનો માર્ગ બતાવે છે એ એને ગમતા નથી. આત્મા ગમતો નથી, આ સીધી વાત છે. જેને સત્પુરુષ ગમતા નથી એને પોતાનો આત્મા ગમતો નથી, આ સીધી વાત છે. એને સંયોગો ગમે છે, એને સંયોગોમાં જે પ્રકારની ઈચ્છા કરી છે એ બધું એને રમણીય લાગે છે, ગમે છે, અને આખા સતને ઉથલાવે છે. બહુ માર્મિક પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન એ છે કે અમે જ્યોતિષ જાણીએ છીએ, તમારું કંઈક આ સંયોગોની અંદર કંઈક અનુકૂળતા કરી શકીએ એવું તમે અમારા વિશે ન માનો, એવી અમારી ઈચ્છા. એ ઈચ્છા આપને રૂચે છે કે નહીં, આ પ્રશ્ન છે. પ્રશ્ન ત્યાં જ શરૂ થાય છે કે અમારી જે આ ઈચ્છા એ તમને રૂચતી વાત છે કે તમને અરૂચતી વાત છે, એ જરા કહેજો. જો તમને એ અરૂચતી વાત હોય, કાંઈ ઊંડા ઉતરવું પડશે, આ રોગ જરા વધારે જડ કરી ગયો છે અંદર એમ થશે, કેટલે ઊંડેથી એ માપવા માગે છે અને જ્યાં એ ઊભા છે એટલે ઊંડે વિપરીતતામાં ઊભા છે, ત્યાંથી મૂળમાંથી ખેંચીને બહાર કાઢનાર તો ખરીને એ જન્મ પામે અને ત્યાંથી પછી અંકુર ન ફૂટે, એટલી બધી દવા કરવાની વૈદ્યની કુશળતા છે.
Oh,